તારીખ 4/2/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 121 અને 122 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 80.
દર્શન 121 નો પ્રશ્ન છે, 88 નો પાને નીચે છે. આત્મ સાધન શેનાથી બની શકે? દ્રષ્ટિથી કે જ્ઞાનથી? મુમુક્ષુની ભૂમિકામાં અને જ્ઞાન દશામાં બે માં વિચારવું જોઈએ. જ્ઞાન દશામાં એટલે જેને દ્રષ્ટિ પ્રગટી છે તેને તો દ્રષ્ટિ મુખ્ય છે, કેમ કે પૂરી શક્તિથી પ્રગટ થઈ છે. દ્રષ્ટિ મુખ્ય છે, તેની સાથે વિચાર પણ હોય છે. જ્ઞાન એ વખતે પણ પરિણમન તો કરી રહ્યું છે, જ્ઞાનનું કાર્ય પણ છે. આમ તો મોક્ષ માર્ગમાં ચાર ગુણોનું કાર્ય મુખ્ય છે, શ્રદ્ધાનું, જ્ઞાનનું, ચારિત્રનું અને પુરુષાર્થનું. અને ત્યારે પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરી રહ્યા છે, છતાં પણ ચોથા ગુણ સ્થાને દ્રષ્ટિની મુખ્યતા એટલા માટે લેવાય છે કે દ્રષ્ટિ પૂરી શક્તિથી પરિણમે છે, બીજા ગુણોમાં અધૂરી શક્તિ પ્રગટ થયેલી છે, અધૂરી આવરિત છે, અપ્રગટ છે, આમાં આવરણ નથી, શ્રદ્ધાને આવરણ નથી. સાથે વિચાર પણ હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંને બે સાથે જ હોય છે. દશા તો બહુ અલ્પ હોય છે, બાકી તો જ્ઞાન વિચાર ની ભૂમિકામાં જ હોય છે ને. જ્ઞાની ને પણ જ્ઞાન તો વિચાર ની ભૂમિકામાં જ હોય છે, મુખ્ય પરિણતિ ની વાત જુદી છે. દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે જ હોય છે. દ્રષ્ટિ સમ્યક થાય તેની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે, અનંતા ગુણો પણ સમ્યક થાય છે. સમ્યક એટલે આત્માભિમુખ, બધા જ ગુણોનું આંશિક પરિણમન તો આત્માભિમુખ થાય છે. સમ્યક છે એ દિશા સૂચવે છે, દિશાસૂચક શબ્દ છે. સમ્યક નો અર્થ ઘણો વિશાળ છે અને સૂક્ષ્મ પણ છે. દ્રષ્ટિ સમ્યક થાય છે તેની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે. શરૂઆતમાં જે વિચારો આવે તે માર્ગને નિર્મળ કરે છે. મુમુક્ષુની ભૂમિકાની વાત લીધી હવે, કેમ કે ત્યાં જ્ઞાનની પ્રધાનતાથી કામ ચાલે છે. એટલે શરૂઆતમાં જે વિચારો આવે છે તે માર્ગને નિર્મળ અથવા ચોખ્ખો કરે છે, અથવા વિચારો દ્વારા પોતાનો માર્ગ છે એ સ્પષ્ટ થાય છે, ચોખ્ખો થાય છે. વિચારની ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાથી કેવી રીતે મારે ઉપાય કરવો એ સ્પષ્ટ થાય છે, ચોખ્ખો થાય છે. એમાં વસ્તુ શું છે, વિચારમાં શું શું આવે, મૂળ વસ્તુ શું છે એટલે દ્રવ્ય શું છે, ગુણ શું છે, એની શક્તિઓ શું છે, વિભાવો શું છે અને સ્વભાવ શું છે, એટલે ગુણનું એક રૂપ એ સ્વભાવ છે, અનંત ગુણોનું એક રૂપ તે સ્વભાવ છે, વગેરે બધું વિચાર દ્વારા નક્કી થાય છે. એ બધું નક્કી થવાનું કામ વિચારનું છે, દ્રષ્ટિનું નથી કે ચારિત્રનું પણ નથી.
એટલે વિચારમાં અહીંયા જ્ઞાન લેવું?
હા, વિચારમાં જ્ઞાનની પ્રધાનતા લેવી.
એટલે મન સહિતનું જ્ઞાન?
હા, હજી તો મન સહિતનું જ્ઞાન છે. શરૂઆત છે ને, એટલે શરૂઆતમાં તો મન હોય જ, મન સહિત નું જ્ઞાન છે. પણ સ્વલક્ષી જ્ઞાન મન સહિત નું હોય શકે છે. શું મન સહિત ના જ્ઞાન પણ બે પ્રકારે, એક સ્વલક્ષી ને એક પરલક્ષી. તો અહીંયા સ્વલક્ષી દેવું વિચાર કર, આ બધો તો પામી શક. બધું વગેરે બધું વિચાર દ્વારા નક્કી થાય છે, અને દ્રષ્ટિ એક ચૈતન્યનું અવલંબન કરે છે. દ્રષ્ટિનું કાર્ય તો પર અવલંબન હતું, રાગનું અવલંબન હતું, એ છૂટ્યું અને સ્વરૂપના અવલંબનમાં આવી ગઈ. એ તો એક જ કામ કરે છે, એને બીજું કઈ જોવાનું રહેતું નથી. દ્રવ્ય શું, ગુણ શું, સ્વભાવ શું, વિભાવ શું, કઈ નઈ. જ્ઞાનમાં નિજ પરમાત્મા આવ્યો, અનુભવમાં અનુભવ જ્ઞાનમાં નિજ પરમાત્મા આવ્યો, એટલે દ્રષ્ટિએ એને ગ્રહણ કરી લીધો. બસ દ્રષ્ટિ પોતાનું કામ એક સમયમાં પૂરું કર્યું, પછી પૂરું કામ એનું ચાલુ ને ચાલુ રહે છે. દ્રષ્ટિ એક ચૈતન્યનું અવલંબન કરે છે. સાધનામાં દ્રષ્ટિ મુખ્ય છે. સાધના એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયામાં પછી મોક્ષ માર્ગમાં દ્રષ્ટિ મુખ્ય છે, કેમ કે પૂરી શક્તિથી પરિણમે છે. પણ જ્ઞાન સાથે હોય છે, દ્રષ્ટિ મુખ્ય હોય છે, એટલે જ્ઞાન એ ઊંધું કામ કરે છે. જ્ઞાન એને સાથ નથી દેતું એવું કઈ નથી. એક ગુણ પૂરો અંદર માં ખેંચાય ત્યારે વસ્તુ અભેદ હોવાથી, એક ગુણ વસ્તુ સાથે અભેદ હોવાથી બીજા ગુણોનું પરિણમન પણ અંશે ખેંચાય છે એને પાછું, એને જ અનુસરે છે. એનું જોર એટલું બધું છે કે દ્રષ્ટિને બધા ગુણો અનુસરે છે, માટે બધા ગુણો ને સમ્યક કહેવામાં આવ્યા છે.
સાધક દશામાં દ્રષ્ટિ તો પૂર્ણ પ્રગટ થઈ ગઈ, એટલે સિદ્ધ ભગવાન જેવી થઈ ગઈ, એટલે એને સિદ્ધ ભગવાન લઘુનંદન કહી શકાય.
હા, ગુરુદેવ તો એમ કહેતા કે દ્રષ્ટિ અપેક્ષાએ એ તિર્યંચ ને સમ્યક દર્શન થયું હોય, એ તિર્યંચ અને સિદ્ધ ભગવાન બે સરખા છે એમ કહેતા, એ બંને સરખા છે એમ કહેતા હતા. દ્રષ્ટિ અપેક્ષા એ બે સરખા છે, બીજા ગુણોમાં ફેરફાર છે, પણ દ્રષ્ટિ અપેક્ષા એ બે સરખા છે. સાધનામાં દ્રષ્ટિ મુખ્ય હોય છે, પણ જ્ઞાન સાથે હોય છે, બંને સાથે છે. સાધનામાં બંને સાથે કામ કરી રહ્યા છે. આમ તો ચાર ગુણ મુખ્ય કામ કરી રહ્યા છે, પણ શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતા પાયામાં છે. પછી શ્રદ્ધા જ્ઞાન પૂર્વક આચરણ છે, અને આચરણમાં પુરુષાર્થની નો સ્ટેજ આવે છે. બંને સાથે છે. શરૂઆતમાં બધો નિર્ણય વિચાર દ્વારા થાય છે. મોક્ષની ભૂમિકામાં બધો નિર્ણય છે વિચાર દ્વારા થાય છે, ત્યાં શ્રદ્ધાનું કામ નથી. ત્યાં શ્રદ્ધા એ જેમ જેમ વિચાર થાય છે તેમ શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા નબળી પડે છે, એટલું કામ થાય છે. એમ જ છે, એ તો બધાનો એક જ મત છે. પછી તેની દ્રષ્ટિ સમ્યક થાય છે મોક્ષ માર્ગ પ્રગટે ત્યારે. વ્યવહાર અપેક્ષા એ પહેલા જ્ઞાન આવે પછી દ્રષ્ટિ આવે, નીચે થી લ્યો તો વ્યવહાર અપેક્ષા એટલે પૂર્વ ભૂમિકા થી લ્યો, પૂર્વ ભૂમિકા વ્યવહાર છે, ઉત્તર ભૂમિકા નિશ્ચય છે. તો વ્યવહાર અપેક્ષાઓ પહેલા જ્ઞાન આવે પછી દ્રષ્ટિ આવે, છતાં યથાર્થ વસ્તુ સ્થિતિ એ તો મોક્ષ માર્ગ પ્રગટ થયો, દ્રષ્ટિ મુખ્ય છે. નિશ્ચયની અપેક્ષા એ સાધનામાં દ્રષ્ટિ મુખ્ય છે, કેમ કે ત્યાં નિશ્ચય ધર્મ પ્રગટો છે. તો નિશ્ચય ધર્મ જ્યાં પ્રગટો છે એમાં કોનું મુખ્ય, કોની મુખ્ય વાત છે કે દ્રષ્ટિની મુખ્ય વાત છે. નિશ્ચય સ્વરૂપનું અવલંબન દ્રષ્ટિની પ્રધાનતામાં છે. આમ તો બધા ગુણ અવલંબે પણ દ્રષ્ટિ પૂરેપૂરી અવલંબે છે. જેમ કે છ દ્રવ્યમાં અવગાહન ગુણ સામાન્ય છે, છ એકબીજાને અવગાહન આપે છે, પણ આકાશનો એ મુખ્ય ગુણ ગણાય છે. એટલે બીજાને અવગાહન શક્તિ હોવા છતાં પણ એને અહીંયાથી ઓળખાવાતું નથી, આકાશને અવગાહન શક્તિથી ઓળખાવાય છે. કેમ કે એકબીજા પાંચેને અવગાહન આપે છે, અથવા અવગાહન આપવામાં એ મોટું દ્રવ્ય છે. બાકી તો બીજા પાંચે આકાશને અવગાહન તો આપે છે, બીજા પાંચ ક્યાંય આકાશને ધક્કો મારતા નથી, અથવા કોઈ કોઈને ધક્કો મારતો નથી. અવગાહન આપવાની શક્તિ તો બધામાં છે, સામાન્ય ગુણ છે. આકાશનો મુખ્ય ગુણ છે. એવી રીતે બધા નિશ્ચયની અપેક્ષા એટલે નિશ્ચય ધર્મ પ્રગટો છે, નિશ્ચય સ્વરૂપ છે, એનું અવલંબન છે, એનાથી નિશ્ચય ધર્મ પ્રગટો છે, પણ એમાં દ્રષ્ટિ મુખ્ય છે. બીજા ગુણ હોવા છતાં પણ દ્રષ્ટિ મુખ્ય છે.
દ્રષ્ટિનું મુખ્ય કારણ રૂપણે અવલંબન લેવું, દ્રષ્ટિનું મુખ્યપણે જે કાર્ય છે
એ અવલંબન લેવાનું છે, અવલંબન લેવાનું છે. દીપચંદજી બહુ સરસ ભાવ દર્શાવવા રાખી દે છે કે જેમ કોઈ ઔષધિ છે, ઔષધિ એવી છે કે જેમ જેમ એને ફૂટ આપો એમ એની શક્તિ પ્રગટે. સહસ્ત્ર પૂટી અબરક ભસ્મ, તો અબરકને બાળીને ભસ્મ કરી પછી પાછો ફરીને એને અગ્નિ આપે, એમ 1000 વાર એને અગ્નિ આપે અબરખને, ત્યારે એ અબરખની શક્તિ છે એ પ્રગટ થાય. અબરખમાં બહુ શક્તિ છે, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ને ઇલેક્ટ્રિક ટોસ્ટર ને બધામાં અબરખ વપરાય છે. અંદર ગરમ થાય, બીજાને ગરમી આપે પણ જલ્દી બળે નહીં, પોતે જલ્દી ન બળે, પણ અમુક ડિગ્રી એ બળે, ભસ્મ થાય. એટલી ડિગ્રી એને ફરીને આપે, એટલી ડિગ્રી પછી ફરીને એમ 1000 વાર આપે, ત્યારે એને ભસ્મમાં જે શક્તિ આવે એ અબરખ ભસ્મ ખાનાર એના રોગને હટાવી દે, રોગને, મહારોગને હટાવી દે. મોટો ભયંકર રોગ થયો હોય હટાવવામાં એ કામ કરે, એક શક્તિ એનામાં અંદરથી પ્રગટ થાય છે. એમ શ્રદ્ધાનું જે શ્રદ્ધા પ્રગટ થઈ, સમ્યક શ્રદ્ધા જે પ્રગટ થઈ અનંત શક્તિથી, એ સમ્યક શ્રદ્ધા નું સમયે સમયે પૂટ લાગે છે આત્માને. દીપચંદજી એમ લીધું છે, શ્રદ્ધાના પૂટથી આત્મદ્રવ્યમાં રહેલા બીજા ગુણોની શક્તિ પણ ખીલવા લાગે છે. એ સ્વરૂપના અનંત ગુણોના ખીલવટનો ઉપાય છે. બીજા ગુણો જે ખીલવવા છે પૂરેપૂરા, એ શ્રદ્ધાનો, શ્રદ્ધાના પૂટથી ખીલતા જાય છે, શ્રદ્ધાનો પૂટ લાગ્યા કરે છે. એટલે સાધક દશામાં શ્રદ્ધાનો પૂટ લાગ્યા જ કરતો હોવાથી સમયે સમયે બધા ગુણો છેવટે પૂર્ણ થઈને પૂર્ણ દશા પ્રગટ થી આવીના નહીં રહ્યો. એવી રીતે કામ થાય છે. જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવ નો આધારે નિશ્ચય થાય છે. એ વખતે અવલંબન માં ફરક પડે છે.
અવલંબન પૂરેપૂરું છૂટી નથી જતી.
કેમ કે દ્રષ્ટિ નથી પ્રગટ થઈ માટે જ્ઞાને થોડું કામ કર્યું. જ્ઞાને કામ કર્યું, કારણ કે શરૂઆતમાં જ્ઞાન જ કામ કરે છે. શું એટલે બીજા ગુણો અવલંબન નું કામ કરશે, પણ દ્રષ્ટિ મુખ્ય છે સાધક દશામાં. ભાવવાસનમાં જ્ઞાન થી શરૂઆત થાય. સાધક દશા થયા પહેલા શરૂઆતમાં જ્ઞાન નું કાર્ય છે, પછી દ્રષ્ટિ નું કાર્ય મુખ્ય છે. પેલા જ્ઞાન નું કાર્ય મુખ્ય છે, પછી દ્રષ્ટિ નું કાર્ય મુખ્ય છે.
નિરંતર ઘોલન માં રહ્યા કરે એવા પ્રકારે દ્રષ્ટિ ત્યારબાદ સમ્યક થાય છે.
દ્રષ્ટિ પછી સમ્યક થાય છે. અહીંયા પુરુષાર્થ જોડાણો
બરાબર,
જ્યાં જ્ઞાન ની સાથે પુરુષાર્થ પણ જોડાણો. એટલે જ્ઞાન બળ પ્રગટ થઈ ગયો, નિર્ણય બળ પ્રગટ થઈ ગયો. એટલે બે ગુણ નું કામ ચાલુ થયું. પછી અનુભવ થશે ત્યારે દ્રષ્ટિ નું કામ ચાલુ થશે, એની પૂરા જોશ થી થશે. અને બે થોડું થોડું કામ કરીને આગળ વધે છે જ્ઞાન અને પુરુષાર્થ. ચૈતન્ય વિધિ નિષ્ફૂર્ણ કે છે. ઉપશમ થવાનું યોગ્ય થાય છે. પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થાય. ઉપશમ એટલે દબાવવું. વડે તો ઊંધી દ્રષ્ટિ નું બળ ઘણું હતું તો દબાતી નહોતી. સ્વરૂપ નિશ્ચયમાં જે પુરુષાર્થ પ્રગટ્યો એને લઈને એ ઉપશમ ને યોગ્ય થાય છે. એટલે થોડા સમયમાં ઉપશમ થઈ જશે એમ કે છે.
ભાવભાષણ વખતે પછી જ્ઞાન લક્ષણ લક્ષમાં રહે અને ભાવભાષણ થાય કે આખું સ્વરૂપ એના
આખું સ્વરૂપ ભાષણમાં આવે છે. ભાષે છે જ્ઞાનમાં, અવભાષે છે બરાબર ચોક્કસપણે. જ્ઞાન લક્ષણ છે. પહેલું કામ એ છે, પહેલું છે કામ એ કરવાનું છે. સ્વરૂપ નિશ્ચયનું સ્વરૂપ લક્ષગત થઈ ગયા પછી બળ જરાક પુરુષાર્થ કામ કરવા માંડે તો અનુભવ સુધી લઈ જાય એ પુરુષાર્થ.
એટલે આમ લક્ષણ
જ્ઞાન નો પર્યાય છે એમાં સેમ્પલ છે. સેમ્પલ ઉપર છે આખી વસ્તુ આવી છે એમ ગ્રહણ થઈ જાય છે. ત્યાં ગ્રહણ શબ્દ શું કરવા દીધો કે પોતાપણે ગ્રહાય છે કે હું આવો છું. કોક ની હું આવો છું એમ આવે છે. વ્યવહાર અપેક્ષા એ પહેલા જ્ઞાન આવે પછી દ્રષ્ટિ આવે. છતાંય યથાર્થ વસ્તુ સ્થિતિ એ દ્રષ્ટિ મુખ્ય છે. એટલે સાધનામાં નિશ્ચયની અપેક્ષા એ સાધનામાં દ્રષ્ટિ મુખ્ય છે. નિર્ણય કરવામાં વિચાર સાથે હોય છે. નિર્ણય કરવામાં જ્ઞાન નું કાર્ય છે. એ બંને અપેક્ષાઓ સમજવી, જ્યાં જે યોગ્ય છે ત્યાં તે સમજવું. નહીતર ક્રમ ભંગ થશે અથવા ક્રમ વિપર્યાસ થશે તો પણ કાર્ય સિદ્ધિ નહીં થાય.
ક્રમ વિપર્યાસ
એટલે ઘણા એમ વિચારે કે આપણે દ્રષ્ટિથી ઉપડો, મોક્ષ ની ભૂમિકામાં એમ નથી. એવી રીતે અનુભવક તે કઈ રીતે સાથે હોય છે? સાધક દશામાં દ્રષ્ટિ ની મુખ્યતા છે અને દ્રષ્ટિ ને જ્ઞાન બંને સાથે સાથે કામ કરે છે, તો નિર્વિકલ્પ અનુભવમાં કેવી રીતે સાથે હોય? પ્રશ્ન એટલો છે. અનુભવ એટલે નિર્વિકલ્પ અનુભવમાં, એમ કે સ્વવિકલ્પ અનુભવમાં તો અનુમાન થાય છે કે દ્રષ્ટિની સાથે જ્ઞાન પણ કામ કરતું હોય છે, પણ નિર્વિકલ્પ દશામાં બે નું કામ કેવી રીતે છે એવો પ્રશ્ન છે. દ્રષ્ટિ ને જ્ઞાન સાથે સાથે છે એ સ્વિકલ્પ દશામાં વાત લીધી કે એ સ્વીકાર્યું, એમ પ્રશ્નકારે સ્વીકાર્યું. હવે નિર્વિકલ્પ દશામાં બંને સાથે કેવી રીતે હોય છે એટલો પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન: દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે હોય છે અનુભવના કાળે. શું અનુભવના કાળે? પણ બે સાથે જ હોય છે એમ કે છે. અનુભવના કાળે, પહેલા વાક્યમાં પણ અનુભવના કાળે અધ્યાર છે એ લઈ લેવું, અન્ડરસ્ટુડ છે. અનુભવના કાળે દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે હોય છે. હવે વિશેષ સ્પષ્ટીકરણ આપે છે કે અનુભવના કાળે જ્ઞાનમાં જે રાગ મિશ્રિત વિચારો ચાલતા હોય છે તે છૂટી જાય છે. નિર્વિકલ્પ અનુભવના કાળે જે વિચારો ચાલતા હતા એ છૂટી જાય છે. જ્ઞાનીને પણ સ્વવિકલ્પ દશામાં વિચારો ચાલતા હોય છે, એને પાછું ફરીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે એ વિચારો બંધ થઈ જાય, એટલે કે વિકલ્પની ઉત્પત્તિ બંધ થઈ જાય. શું વિચારની ભૂમિકામાં વિકલ્પનું મિશ્રણ છે, જ્ઞાન સાથે વિકલ્પનું મિશ્રણ છે, અને એ વિકલ્પ એટલે રાગાંશ છે. વિકલ્પ એટલે રાગાંશ છે અને એ ચારિત્ર ગુણનો પર્યાય છે. એટલે વિચાર કોને કહે છે? જે જ્ઞાનની સાથે ચારિત્રનો વિભાવ જોડાયેલો હોય સાધક દશામાં, એટલે અંશ છે. અંશ, એક અંશ વિતરાગતા છે, એક અંશ સરાગતા છે. જ્ઞાનમાં પણ એક અંશ નિર્વિકલ્પ પરિણતિનો છે અને એક અંશ વિચારમાં છે, એમ બેમાં બે ભાવ છે. આમ સ્પષ્ટ કરીએ તો જે નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિ આત્મા સાથે અભેદ છે તેની સાથે વિતરાગતા પણ છે, એટલે પરિણતિમાં વિતરાગતા સાથે જાય છે. પછી જે ઉપયોગ બહાર છે એની સાથે ચારિત્ર ગુણનો રાગાંશ જોડાય છે અને બેના મિશ્ર ભાવને વિચાર કહેવામાં આવે છે. વિકલ્પ પણ કે અને વિચાર પણ કે, વિકલ્પમાં પણ જ્ઞાન છે, વિચારમાં પણ જ્ઞાન. વિકલ્પમાં પણ જ્ઞાન ને રાગ છે, વિચારમાં પણ જ્ઞાન ને રાગ બે છે. એ બંનેનો વિભાવંશ છે, જ્ઞાનનો પણ વિભાવંશ છે અને ચારિત્રનો પણ વિભાવંશ છે. અને પરિણતિની અંદર જ્ઞાનનો પણ સ્વભાવંશ છે અને ચારિત્રનો પણ સ્વભાવંશ છે, એવી રીતે છે. જ્ઞાનમાં પણ જ્યાં સુધી જ્ઞાન પૂર્ણ ન થાય અધૂરું જ્ઞાન રહે અને જેટલો રાગ સાથે જોડાય અથવા અન્ય દ્રવ્ય ઉપર ઉપયોગ મૂકીને જોડાય એટલો વિભાવશ છે. પરનું અવલંબન લેવું એ જ્ઞાનનો સ્વભાવ નથી, સ્વરૂપનું અવલંબન લેવું તે જ્ઞાનનો સ્વભાવ છે. તામે પર સત્તા અવલંબન થયો, વિકલ્પ ઉઠો, પરદ્રવ્યની પ્રવૃત્તિ કરી એમાં જ્ઞાને પર સત્તાનું અવલંબન લીધું છે. એટલો વિભાવ છે, એટલો વિભાવ સ્વીકારવો જોઈએ. વિભાવ છે એટલો વિભાવ સ્વીકારવો જોઈએ એમ છે. જ્ઞાનના વિભાવ ત્રણ પ્રકારના, એક મિથ્યા જ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, એટલે પર ને સ્વ જાણે, પર ને સ્વ જાણે અને રાગ નો પોતા રૂપે અનુભવ કરે, શરીર નો પોતા રૂપે અનુભવ કરે, એ અજ્ઞાન એને કહે અથવા વિભાવી જ્ઞાન એને કહેવાય છે. એ મીટા પછી વિભાવ બે પ્રકારે રહીએ, એક અંશે પર સત્તાને અવલંબવું તે ચંચળતા, જ્ઞાનની ચંચળતા એ એનો વિભાવ છે, અને એક દિશા ઉપયોગની પર બાજુ થઈ તે એક દિશા સૂચક છે, અને એક ચારિત્રની પ્રધાનતા સૂચક છે, એમ આચરણની પ્રધાનતા છે કે જ્ઞાનનું આચરણ છે પર બાજુ જાય છે, ઉપયોગ પર બાજુ ખેંચાય છે. એમાં બે ભૂલ થાય છે, એક દિશાની પણ ભૂલ થાય છે અને એક અવલંબનની પણ ભૂલ થાય છે. એ બે વિભાવ ઉપરના ગુણ સ્થાને છે મળતા જાય છે. જેમ જેમ ઉપર જાય તેમ સ્થિરતા વધે, એટલી ચંચળતા ઘટે, અને જેટલું સ્વરૂપમાં સ્થિર રહીએ એટલી દિશામાં પણ ફેર પડે. એમ કેવળ જ્ઞાન થાય એટલે બધું મટી જાય. સ્વભાવ પરિપૂર્ણ અંતર્મુખ રહેવાનો છે, અને કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ પૂરે સ્વભાવ પ્રગટ થઈ ગયો, ત્યારે જ્ઞાનમાં ચંચળતા પણ નથી અને દિશા ફેર પણ નથી. બસ
ચંચલતા
ઘટે એટલે સ્પીડ થી પરિણમતું હતું, ગતિમાં ફેર પડે. જેમ કોઈ એક વ્હીલ ચક્કર ચક્કર ફરે છે પણ સ્પીડમાં ફરે ને ધીમું ફરે, એમ ધીમી ગતિ થઈ જાય છે. પર બાજુ જવાની ગતિ બહુ ફાસ હોય ત્યારે વિચાર અસ્થિરતા પકડે. માણસ નથી કહેતા કોઈ વખત કઈ એકદમ એક્સિડન્ટ કે તકલીફ કે બીજી મોટી તકલીફ આવી ગઈ હોય તો શું કહે છે, એક વાર એમ કરો થોડોક શાંત ચિત્તે વિચારો, ઉતાવળો નિર્ણય નહીં લ્યો. એમ નથી કહેતા,
હે
નહીતર તમે અસ્થિરતાથી નિર્ણય લેશો તો તે હેલ્ધી ડિસિશન નહીં આવે, એમાં ખોટો નિર્ણય લેવાઈ જશે, ફેર પડી જશે. એટલે ઘણી વખત માણસો કોઈ નિર્ણયાત્મક ભૂમિકામાં આવવા માટે સમય માગે છે. શું કરે, જે ઠરેલા માણસો હોય બુદ્ધિશાળી માણસો એમ કરો, ભાઈ મને થોડો ટાઈમ આપો, તમે હું જરાક સ્થિર ચિત્તે શાંત ચિત્તે વિચાર કરીને મારો નિર્ણય તમને બતાવીશ. એમ કહે છે, એમાં સ્પીડ ઘટે છે, વિચારની સ્પીડ ઘટે, શાંતિથી વિચાર કરે એનો ફેર પડે, અને ઝટપટ ઝટપટ હેસ્ટી ડિસિશન લે એમાં ફેર પડે. ધીરે થી કામ લેવાનું છે. દ્રષ્ટિ સાફ થયા પછી ચંચળતાને લઈને થોડું મેલ મલિનતા આવે છે, અને ચંચળતા છે એ શિથિલતાને કારણે છે. તે શિથિલતાનો પણ દોષ છે જ્ઞાનનો, કે જેવું એને જાણ્યું છે એમાં જે સ્થિર રહેવામાં શિથિલ છે, સ્વરૂપમાં શરીર સ્થિર રહેવામાં એ શિથિલ છે. તે શિથિલતા છે મલિનતાને લાવે છે, ઉત્પન્ન કરે છે. શિથિલતા પણ મલિનતાને ઉત્પન્ન કરે છે. કાલે શિથિલતાનો કોનો પ્રશ્ન? નુકસાન ક્યાં નુકસાનથી બીવાનું? મલિનતા લઈ આવશે એનાથી બીવાનું. શું નાનીને પણ જેટલી શિથિલતા છે એટલી મલિનતા આવે છે. શુદ્ધિ વધારે છે, વધતી જાય છે, પણ મલિનતા જેટલી રહે છે કે ઉત્પન્ન થાય છે એમાં શિથિલતા કારણભૂત છે. પ્રમાદ છે, શિથિલતા છે, પ્રમાદ છે, સમયસરમાં કળશ છે નિર્જરાધિકાર. બંને કર્મ પણ કળશ છે, નંબર યાદ નથી. પોતાના ગુણસ્થાન અનુસાર શિથિલતા ઓછી થવી જોઈએ. ચોથા ગુણસ્થાને ચોથા ગુણસ્થાન ને યોગ્ય, છઠ્ઠા ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાન ને યોગ્ય. આપણે શિથિલતાની સામે દ્રઢતાને મૂકીએ અને જ્ઞાન દશાની અંદર શિથિલતાની સામે સ્થિરતાને પુરુષાર્થ, શિથિલતાની સામે પુરુષાર્થ ને મૂકો. તમારી તકલીફમાં દ્રઢતા હોવી જરૂરી છે, મક્કમતા, દ્રઢતા. એવો દ્રઢ નિર્ધાર હોય, એવો દ્રઢ નિર્ધાર હોય. પાણી પથ્થર ને તોડી નાખે એવો, ભાવના એટલી બળવાન હોય, મક્કમ હોય કે કોમળ છે તો પણ મિથ્યાતને તોડી નાખે, પાણી પથ્થરને તોડે. પાછો મક્કમતામાં જાય છે. અનુભવના કાળે જ્ઞાનમાં જે રાગ મિશ્રિત વિચારો ચાલતા હોય તો છૂટી જાય છે અથવા મટી જાય છે. નિર્વિકલ્પ દ્રષ્ટિ અભેદ ઉપર છે. નિર્વિકલ્પ દ્રષ્ટિ છે તે તો દ્રષ્ટિ તો અભેદ ઉપર જ છે, દ્રષ્ટિનો બીજો વિષય નથી. અને રાગ મિશ્રિત વિચારો જ્ઞાન માંથી છૂટી જતા જ્ઞાન પણ પોતે આત્મા સાથે એકાકાર રૂપે થઈ જાય છે. દ્રષ્ટિ નિહારે થઈ ગયું, જ્ઞાન વિકલ્પ છૂટી ગયો. એટલે શું થયું? પુરુષાર્થ નું જોર થયો અને ઉપયોગ સ્વરૂપમાં આવ્યો એટલે વિકલ્પ ઉત્પન્ન થતા બંધ થઈ ગયા. ઉપયોગ સ્વરૂપમાં લાગ્યો, દ્રષ્ટિ તો સ્વરૂપમાં લાગેલી હતી, ઉપયોગ પણ સ્વરૂપમાં લાગ્યું. પરિણતિ લાગેલી હોય છે, આમાં ઉપયોગ પણ લાગે છે એટલે એકાકાર રૂપે થઈ જાય છે. અનુભવમાં આ જ્ઞાન ને આ દર્શન એમ બે જુદું જુદું બે ભેદ પડતા નથી. અભેદ અનુભવમાં ભેદ નથી પડતા, એકાકાર, એનો અર્થ એકાકાર. હા, તો ભેદરૂપ અનુભવ થાય તો એકાકાર પણ ન રહીએ. હા, તો બે એક સરખું, દ્રષ્ટિએ પરિણમન કર્યું એવું જ જ્ઞાને પરિણમન કર્યું એમ કેમ છે? આ રીતે બંને સાથે હોય છે. આ રીતે અભેદ અનુભવ ના કાળે દ્રષ્ટિ પણ હોય છે અને વિકલ્પ છૂટી ગયો હોવાથી જ્ઞાન પણ સાથે સાથે હોય છે, બંને સાથે હોય છે. બીજું શું કે અનુભવ નો કાળ હોય કે વગર અનુભવ નો કાળ હોય, બધા ગુણો પરિણામ જ છે. ગુણસ્થાન પ્રમાણે તો એનું પરિણમન હોય, પછી ક્યાં સવાલ છે? ગુણસ્થાન પ્રમાણે એનું પરિણમન હોય હોય ને હોય તો અનુભવ કાળે એનું પરિણમન બંધ થઈ જાય કઈ જ્ઞાન નું, અથવા દ્રષ્ટિ નું બંધ થઈ જાય કઈ, કે કોઈ એક ન થાય. અનુભવ કાળે પણ બે પરિણામ છે, બે આત્માના અવલંબન જ પરિણામ છે. બીજું વધારે મહત્વ નથી, જાણવાના બે કેવી રીતે કામ કરે છે એ જાણવાનો વિષય. શું છે ખોટા વિચારો થી મિસકોન્સેપ્ટ માં ન જાય છે, હા હા એટલા પૂરતી વાત છે. ત્રિપટી માં ત્રણ વાત લીધી છે, સ્વરૂપ નો અવલંબન અભેદ પણ છે, બાર નો ઉપયોગ પણ છે, અને રાગ પણ છે. રાગ સાથે લીધો છે ત્રિપટીમાં, આકુરતા પણ છે, થોડી શાંતિ પણ છે. ત્રિપટી દશા ત્રણ પાસા લીધા છે, ત્રિપટીમાં ત્રણ પાસા લીધા છે. એવા તો અનેક પાસા છે પરિણમન ને, એવા તો અનેક પાસા છે, પણ મુખ્ય ગુણો છે વર્ણભાઈ.
શંકર